પ્રારંભિક વર્ણન.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
નમસ્કાર. આજે આપણે જે પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તે છે ટીના નુલ્સ લોસનની આત્મકથા મેટ્રિયાક, ઓન ફેથ, ફેમિલી એન્ડ ફાઇન્ડિંગ યોર ફાઉન્ડેશન.
હા, આ પુસ્તક ખૂબ ચાલ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર રહ્યું.
બરાબર.
અને ઘણા લોકો ટીના નુલ્સ લોસનને, એમ કે મુખ્યત્વે તો વિશ્વ પ્રસિદ્ધ કલાકારો બિયોન્સે અને સોલાંજ નોલ્સના માતા તરીકે જ ઓળખે છે.
હા, એ ઓળખ તો છે જ, પણ એમની પોતાની કહાણી એ ખરેખર ઘણી વિશાળ અને પ્રેરણાદાયી છે.
એ જ, એટલે આજે આપણે એમના વિશે જ વાત કરીશું.
ચોક્કસ.
જો, ટીના નુલ્સ લોસન ખાલી એક સેલિબ્રિટી માતા નથી, એ તો એમની ઓળખનો આમ કહીએ તો એક નાનકડો હિસ્સો જ છે. તેઓ પોતે એક સફળ ફેશન ડિઝાઇનર છે, ઉદ્યોગ સાહસિક છે, દૂરનું વિચારી શકનારા, કલાના શોખીન અને સારા સંગ્રાહક પણ છે, અને સમાજસેવી પણ.
અને પુસ્તકનું શીર્ષક જ કેટલું સચોટ છે, મેટ્રિયાર્ક, એટલે કે કુટુંબને મુખ્ય આધારસ્તંભ સ્ત્રી.
બિલકુલ, એ ખરા અર્થમાં એમની આખી સફરનો સાર છે. અને સફર પણ કેવી, લુઇઝિયાનાના ક્રિઓલ વારસામાંથી શરૂ કરીને છેક વૈશ્વિક મંચ સુધી પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું એમણે.
તમે ક્રિઓલ વારસો કહ્યું, એ થોડું એમ કે સ્પષ્ટ કરશો? ઘણા શ્રોતાઓ માટે કદાચ આ નવો શબ્દ હશે.
હા, ચોક્કસ. લુઇઝિયાનાનો ક્રિઓલ વારસો એટલે આમ જુઓ તો ફ્રેન્ચ, આફ્રિકન, સ્પેનિશ અને ત્યાંના મૂળ અમેરિકી લોકોની સંસ્કૃતિઓનું એક અનોખું મિશ્રણ, ખૂબ સમૃદ્ધ છે.
અચ્છા, બધી સંસ્કૃતિઓ ભેગી મળીને.
હા, અને આ વારસા એ ટીનાના ઉછેર પર, એમની સુંદરતાની સમજ પર, એમના મૂલ્યો ઘડવામાં એમ કહું કે બહુ મોટો ભાગ ભજવ્યો છે. એમની વાર્તા ખાલી સફળતાની નથી, પણ એ પણ બતાવે છે કે કેવી રીતે તમારા પોતાના મૂલ્યો, ટકી રહેવાની ક્ષમતા અને અતૂટ શ્રદ્ધા હોય ને તો તમે એક આખું સાંસ્કૃતિક સામ્રાજ્ય રચી શકો છો.
બરાબર. એટલે આ પુસ્તકનું મહત્વ એ છે કે તે પડકારોને તકમાં કેવી રીતે ફેરવવા, શૂન્યમાંથી કંઈક નવું કેવી રીતે બનાવવું.
હા, અને એક મજબૂત વારસો કેવી રીતે બનાવવો એની વાત કરે છે.
માતૃપ્રેમ, પોતાની જાતને ફરીથી શોધવી, સખત મહેનત, આ બધું એમની કહાણીમાં કેન્દ્રમાં છે, નહીં?
એકદમ. એમણે ખાલી પોતાના સંતાનોની પ્રતિભાને પોષી એટલું જ નથી, પણ મનોરંજન જગતના જે પડકારો હતા, અંગત જીવનના કપરા સંજોગો હતા, એ બધાનો હિંમતથી સામનો કર્યો.
ચાલો ત્યારે એમની આ રસપ્રદ જીવનયાત્રામાં થોડા વધુ ઊંડા ઉતરીએ.
કાલક્રમિક યાત્રા.
તો શરૂઆત કરીએ એમના બાળપણથી. ટીના નુલ્સ લોસનનો જન્મ 1954માં ટેક્સાસના ગેલ્વેસ્ટન શહેરમાં.
હા, અને તેઓ 7 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા.
ઓહ.
એમના પિતા લુમિસ એલ્બર્ટ બેન્સે બંદર પર લોંગશોરમેન તરીકે કામ કરતા, અને માતા એગ્નેસ ડેરોન એ ખૂબ જ કુશળ દરજી હતા. આ કૌટુંબિક ઉછેર એમના ઘડતરમાં ખૂબ મહત્વનો રહ્યો.
ખાસ કરીને માતા એગ્નેસ વિશે તમે કહ્યો.
હા, ટીના પોતે કહે છે કે એમની માતા એમની પહેલી અને સૌથી મોટી પ્રેરણા હતી. એમની પાસેથી જ ટીના સીવણકામ શીખ્યા. તે સમયે કદાચ જરૂરિયાત હશે, પણ એગ્નેસ માટે સીવણકામ એ ખાલી કામ નહોતું, એ પ્રેમ, ગૌરવ અને ટકી રહેવાની કળા હતી.
વાહ.
મતલબ ઓછામાં ઓછા સાધનોથી પણ કેવી રીતે સુંદરતા અને આત્મવિશ્વાસ ઊભો કરવો, એ પાર્ટ ટીનાએ બાળપણમાં જ શીખી લીધો, અને આ અનુભવ એ પછી એમના જીવનમાં ખૂબ કામે લાગ્યો.
એ સમય અમેરિકાના દક્ષિણ ભાગમાં વંશીય ભેદભાવનો હતો, બરાબર?
હા, ખૂબ જ. અને ટીનાએ પણ નાનપણમાં એનો અનુભવ કર્યો. આ અન્યાયે એમનામાં ન્યાયની ભાવના જગાવી, અને ખાસ કરીને બ્લેક સમુદાયનું જે સૌંદર્ય છે, એમની પ્રતિભા છે, એના માટે એક સન્માનજનક જગ્યા બનાવવાની ઈચ્છા જન્માવી.
પિતા પાસેથી સખત મહેનતનું મૂલ્ય શીખ્યા, અને હાઈસ્કૂલમાં તો એમણે ગાયું પણ, ધ વેલ્ટોન્સ નામના ગ્રુપમાં.
હા, એ પણ ખરું. પછી ભણવાનું પૂરું થયું એટલે કેલિફોર્નિયા ગયા. ત્યાં શિસિડો કોસ્મેટિક્સ માટે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું. પણ ત્યાં એમને ખબર પડી કે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં વિવિધતાનો કેટલો અભાવ છે.
અચ્છા, કઈ રીતે?
એટલે રંગીન ત્વચાવાળી સ્ત્રીઓ માટે યોગ્ય શેડ્સના મેકઅપ પ્રોડક્ટ્સ ભાગ્યે જ મળતા હતા. આ જોઈને એમને નિરાશા થઈ, પણ એમાંથી જ એક નવો વિચાર આવ્યો.
અને એ વિચાર હતો?
પોતાનું કંઈક શરૂ કરવાનો.
બરાબર.
ફક્ત 19 વર્ષની ઉંમરે, 1973માં, એ હ્યુસ્ટન પાછા ફર્યા અને પોતાની બચતથી હેડલાઇનર્સ નામનો હેર સલૂન શરૂ કર્યો.
19 વર્ષે અદ્ભુત.
અને ખાલી બિઝનેસ નહોતો, તે સમયની બ્લેક મહિલાઓ માટે એક સુરક્ષિત જગ્યા હતી, એક કમ્યુનિટી સેન્ટર જેવો બની ગયો. ત્યાં એ લોકો નિરાંતે પોતાની વાત કરી શકતા.
એટલે ત્યાં જ એમણે બિઝનેસના પાઠ શીખ્યા, ગ્રાહકો સાથે સંબંધો, વહીવટ.
હા, અને સમુદાય કેવી રીતે બનાવવો એ પણ શીખ્યા. આ જ સમયમાં એમના લગ્ન મેથ્યુ નોલ્સ સાથે થયા, અને પછી એમના ઘરના લિવિંગ રૂમમાં જ શરૂઆત થઈ ગર્લ્સ ટાઈમની,
જે પાછળથી બન્યું ડેસ્ટિનીઝ ચાઇલ્ડ.
એક્ઝેક્ટલી. પણ શરૂઆતમાં તોય એમને ભાવ નહોતું આપતું. રેકોર્ડ લેબલ્સ, પ્રોફેશનલ સ્ટાઇલિસ્ટ, કોઈને રસ નહોતો. ત્યારે ટીનાએ ફરી એમની માતાની શીખી યાદ કરી
અને સીવણ મશીન ઉપાડ્યું.
હા, અને એ પણ ખૂબ જ ઓછા બજેટમાં. જાતે જ ગ્રુપ માટે આઇકોનિક કોસ્ટ્યુમ્સ ડિઝાઇન કરવા માંડ્યા, બધા એકબીજા સાથે મેચ થાય એવા, પાવરફુલ લાગે એવા.
એ કપડાં તો એમની ઓળખ બની ગયા હતા.
સાચી વાત. એ ખાલી કપડાં નહોતા, એ એકતા, આત્મવિશ્વાસ અને બ્લેક ગ્લેમરનું પ્રતીક હતા. પણ એ સમય સહેલો નહોતો. આર્થિક તંગી, રાતોના ઉજાગરા, મેથ્યુ નોલ સાથે મળીને ગ્રુપ પર અતૂટ વિશ્વાસ રાખવો પડ્યો.
પણ આખરે મહેનત રંગ લાવી. ડેસ્ટિનીઝ ચાઇલ્ડની સફળતા સાથે ટીનાની પણ સફળતા આવી.
હા, દુનિયાએ એમને એક પ્રતિભાશાળી સ્ટાઇલિસ્ટ અને ડિઝાઇનર તરીકે ઓળખ્યા, ખાલી બિયોન્સેના મમ્મી તરીકે નહીં.
અને પછી એમણે પોતાની ફેશન લાઇન પણ શરૂ કરી, હાઉસ ઓફ ડેરોન.
હા, 2004માં એમની માતા એગ્નિસ ડેરોનના નામ પરથી પોતાની આર્થિક સ્વતંત્રતા અને ઓળખ બનાવવાનો એક મોટો પ્રયાસ હતો.
પણ જીવનમાં ઉતાર ચડાવ તો આવે. ડેસ્ટિનીઝ ચાઇલ્ડના વિસર્જન પછી અને ખાસ કરીને મેથ્યુ નોલ સાથેના છૂટાછેડા પછી એ સમય એમના માટે કેવો રહ્યો?
એ 31 વર્ષના લાંબા લગ્ન હતા.
એ સમય ખૂબ જ પીડાદાયક હતો એવો એ પોતે કહે છે, પણ એને એ આત્મનિરીક્ષણ અને પુનર્નિર્માણ માટે જરૂરી માને છે. એક નવી ઓળખ શોધવાનો પડકાર હતો.
આત્મશોધની આ સફરમાં એમને કલામાં વધુ રસ પડ્યો એમને.
બરાબર. એક કલા સંગ્રાહક બન્યા, ખાસ કરીને નવા બ્લેક કલાકારોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું, અને પછી જીવનમાં ફરી પ્રેમ આવ્યો. 2015માં એમણે અભિનેતા રિચાર્ડ લોસન સાથે લગ્ન કર્યા.
અને આ સંબંધને તેઓ એક સમાન ભાગીદારી તરીકે જુએ છે.
હા, સમાનતા, આધ્યાત્મિક જોડાણ, પરસ્પર આદર, એના પર આધારિત.
અને એમણે સાથે મળીને વાકો થિયેટર સેન્ટર પણ શરૂ કર્યું.
હા, લોસ એન્જલ્સમાં. વાકો એટલે વેર આર્ટ કેન અકર. યુવા કલાકારો, ખાસ કરીને બ્લેક કલાકારોને પોતાની કળા બતાવવા માટેનું એક પ્લેટફોર્મ.
એટલે હવે એ દાદીની ભૂમિકા માણી રહ્યા છે અને સાથે સાથે સમુદાય માટે પણ કામ કરી રહ્યા છે. દેખાય છે
મૂળભૂત ફિલોસોફી અને મૂલ્યો.
ટીના નોલ્સ લોસનના જીવનને અને એમના કામને સમજવું હોય તો એમની ફિલોસોફી, એમના મૂલ્યો સમજવા પડે, ખરું ને?
ચોક્કસ. એમનો આખો પાયો 3 વસ્તુઓ પર છે. શ્રદ્ધા, ફેથ, પરિવાર, ફેમિલી, અને સહનશક્તિ, ફોર્ટિટ્યુડ,
એટલે કે ટકી રહેવાની ક્ષમતા.
હા, આધ્યાત્મિકતા એમના માટે ખાલી માન્યતા નથી, એ રોજિંદા જીવનમાં શક્તિ અને માર્ગદર્શન મેળવવાનો સ્ત્રોત છે. ગમે તેવી મુશ્કેલી આવે, એમનો વિશ્વાસ એમને સ્થિર રાખે છે.
પણ ખાલી વિશ્વાસ રાખીને બેસી નથી રહ્યા એ. એમને ફિલોસોફીમાં પેલો ઈરાદાપૂર્વકનું સર્જનવાળો વિચાર બહુ મહત્વનો છે.
ઇન્ટેન્શનલ ક્રિએશન, એટલે કે તકોની રાહ ના જુઓ, જાતે ઊભી કરો.
જેમ એમણે 19 વર્ષે સલૂન ખોલ્યો.
હા, કે પછી જ્યારે ફેશન જગતે ના પાડી ત્યારે જાતે જ કોસ્ટ્યુમ ડિઝાઇન કરવા માંડ્યા. આ કરવાની વૃત્તિ એમના આખા જીવનમાં દેખાય છે.
અને વારસો, એટલે કે લેગેસી, એમના મતે એ શું છે?
એમનો ખ્યાલ થોડો અલગ છે. એ નથી માનતા કે વારસો એટલે મર્યા પછી પાછળ શું છોડી ગયા. એમના મતે વારસો તો પ્રેમ, માર્ગદર્શન, મૂલ્યો દ્વારા દરરોજ જીવવાની અને બનાવવાની વસ્તુ છે.
પરિવાર એમના માટે બહુ મહત્વનો છે,
કેન્દ્રમાં છે. અને ખાલી લોહીના સંબંધો જ નહીં, પણ એક આખું એકમ જેને સતત પ્રેમ, રક્ષણ અને સશક્તિકરણની જરૂર હોય, અને એ વિપુલતામાં માને છે.
એટલે કે બધા માટે પૂરતું છે.
હા, સફળતા અને પ્રકાશ બધા માટે છે. બીજાને એમનો પ્રકાશ શોધવામાં મદદ કરવી એ પણ એક સારું કામ છે.
એમણે પેલો ઉન્નત સ્ત્રીત્વ,
એલિવેટેડ ફેમિનિટી
નો વિચાર પણ આપ્યો છે.
એ શું છે?
એ બહુ સુંદર વિચાર છે. મતલબ કે સ્ત્રીઓ એકસાથે સંવેદનશીલ અને શક્તિશાળી હોઈ શકે, પાલન પોષણ કરનાર અને મહત્વાકાંક્ષી પણ, સહાયક અને સ્વતંત્ર પણ,
આ બધું એકસાથે.
હા,
આ કોઈ વિરોધાભાસ નથી, આ સ્ત્રીત્વની સંપૂર્ણતા છે અને એમણે પોતાના જીવનથી એ બતાવ્યું છે.
એમને પ્રેરણા ક્યાંથી મળતી હતી? શરૂઆતમાં તો બાળકો જ હશે નહીં, સ્વાભાવિક છે. શરૂઆતમાં એમના બાળકો માટે વધુ સારું જીવન બનાવવાની, એમને ભેદભાવથી બચાવવાની તીવ્ર ઈચ્છા હતી, એમને મજબૂત બનાવવા હતા.
પણ પછી પ્રેરણાનું સ્વરૂપ બદલાયું.
હા, જેમ દીકરીઓની કારકિર્દી આગળ વધી તેમ તેમ આ પ્રેરણા ખાલી પોતાના બાળકો પૂરતી ન રહેતા આખા બ્લેક સમુદાય, ખાસ કરીને બ્લેક મહિલાઓના સાચા અને સુંદર પ્રતિનિધિત્વ સુધી પહોંચી.
પેલો કોસ્ટ્યુમ્સનો દાખલો,
એજ. એ કપડાં ખાલી શણગાર નહોતા, એ બખત્તર જેવા હતા. આત્મવિશ્વાસ, ગૌરવ, સાંસ્કૃતિક ઓળખની ઘોષણા, દરેક ટાંકો જાણે પડકાર હતો એ ઉદ્યોગને જેણે વર્ષો સુધી એમના જેવી સ્ત્રીઓની અવગણના કરી હતી.
અને જીવનના પાછલા તબક્કામાં હવે શું પ્રેરણા છે?
હવે એ સાંસ્કૃતિક સંચાલન, કલ્ચરલ સ્ટ્યુવર્ડશીપ તરફ વળ્યા છે. પોતાના પરિવારનું ભવિષ્ય તો એમણે સુરક્ષિત કર્યું, હવે એમનું ધ્યાન યુવા પ્રતિભાશાળી બ્લેક કલાકારો માટે રસ્તો બનાવવા પર છે.
વેકો થિયેટર સેન્ટર એનું જ ઉદાહરણ છે.
અને તેને અનેક જેમને કદાચ એવા સંસાધનો કે માર્ગદર્શન ન મળ્યા હોય એમના માટે મંચ પૂરું પાડવું.
મુશ્કેલીઓનો સામનો એમણે કેવી રીતે કર્યો? કોઈ ખાસ રીત?
મુખ્યત્વે ત્રણ વસ્તુઓ દેખાય છે એમના અભિગમમાં. પિવેટ એટલે કે દિશા બદલવી, પ્રાર્થના એટલે શ્રદ્ધા, અને અડગ રહેવું એટલે સતત મંડ્યા રહેવું.
પિવેટ એટલે?
એટલે ના સાંભળીને અટકી ન જવું, એને નવી દિશામાં વળવાની તક ગણવી. રેકોર્ડ લેબલે ના પાડી તો જાતે સિવાયું શરૂ કર્યું, બ્યુટી ઇન્ડસ્ટ્રીએ જરૂરિયાત ન સંતોષી તો પોતાનો સલૂન ખોલ્યો. અવરોધને અંત નહીં પણ નવીનતા માટેની પ્રેરણા માનવી.
અને પ્રાર્થના એ એમના માટે કેટલી મહત્વની રહી?
ખૂબ જ. એ ખાલી ધાર્મિક ક્રિયા નથી, એક સક્રિય વ્યૂહરચના છે. જ્યારે પણ મુશ્કેલી આવી, ડેસ્ટિનીઝ ચાઇલ્ડના અંદરના ઝઘડા હોય, લોકોની ટીકા હોય કે છૂટાછેડા હોય, ત્યારે એ સ્પષ્ટતા અને શક્તિ માટે પ્રાર્થના અને ધ્યાનમાં વિશ્વાસ રાખે છે.
અને ત્રીજું, અડગ રહેવું.
હા, અને કદાચ સૌથી મહત્વનું, એમનું જીવન એટલે અથાક મહેનત. રાતોના ઉજાગરા, આર્થિક સંકટ, થાક, બધું જ હતું. પણ એમણે હંમેશા કામ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાનું રાખ્યું. શ્રેષ્ઠતા એમના માટે વાતચીતનો મુદ્દો જ નથી, એ તો જોઈએ જ.
ત્રણ મુખ્ય પરિવર્તનકારી ઘટનાઓ.
ટીના નોલ્સ લોસનના જીવનમાં ઘણા વળાંકો આવ્યા હશે, પણ જો ત્રણ સૌથી મુખ્ય ઘટનાઓ કે જેણે ખરેખર એમની જિંદગી બદલી નાખી એવી કઈ ગણાય, ચલો પહેલીથી શરૂ કરીએ.
મારા મતે પહેલી અને પાયાની ઘટના હતી 1973માં, જ્યારે એ ફક્ત 19 વર્ષના હતા અને હ્યુસ્ટનમાં હેડલાઇનર્સ સલૂન ખોલ્યો.
હા, એની વાત આપણે કરી.
એ ખાલી એક બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય નહોતો, એ એમની આર્થિક અને સર્જનાત્મક સ્વતંત્રતાની જાહેરાત હતી અને એ સમયની બ્લેક મહિલાઓ માટે એમના દ્વારા ચાલતી એક સલામત જગ્યા હતી.
આ ઘટનાએ એમને વ્યક્તિ તરીકે કેવી રીતે બદલ્યા? એ સલૂન કંઈ ખાલી વાળ કાપવાની જગ્યા નહોતી ને?
ના, બિલકુલ નહીં. આ અનુભવે ટીનાને એક કુશળ હેરડ્રેસરમાંથી એક સામુદાયિક નેતા અને એક સમજદાર ઉદ્યોગ સાહસિક બનાવ્યા.
હા,
આત્મવિશ્વાસ અને સુંદરતાનો અનુભવ કેવી રીતે કરાવવો એ શીખ્યા. આ સલૂને જ એમને એ આર્થિક પાયો અને આત્મવિશ્વાસ આપ્યો જે પાછળથી એમની દીકરીઓના સપના પૂરા કરવામાં કામે લાગ્યો.
બરાબર. હવે બીજી ઘટના જેણે એમના જીવન પર મોટી અસર કરી હોય,
એ હતી 1990ના દાયકા મધ્યમાં, જ્યારે એમણે ડેસ્ટિનીઝ ચાઇલ્ડ માટે વોર્ડરોબ ડિઝાઇનર બનવાનું નક્કી કર્યું.
હા, પેલી જરૂરિયાતવાળી વાત.
હા, કોઈ મોટા ફેશન હાઉસ તૈયાર નહોતા, બજેટ ઓછું હતું, એટલે ટીનાએ જાતે જ જવાબદારી ઉપાડી લીધી સ્ટેજ કોસ્ટ્યુમ્સ બનાવવાની.
અને એ કોસ્ટ્યુમ્સે તો ઇતલાસ બનાવી દીધો. એ કોઓર્ડિનેટેડ, ગ્લેમરસ, પાવરફુલ લુક એમની ઓળખ બની ગયો.
સાચી વાત. એ ખાલી કપડાં નહોતા રહ્યા, એ એકતા,
શક્તિ અને પેલું બ્લેક ગર્લ મેજિકનું પ્રતીક બની ગયા હતા.
આ ઘટનાએ ટીનાની ઓળખ કેવી રીતે બદલી?
આનાથી એ ખાલી બિયોન્સે અને સોલાંજની મમ્મી ના રહ્યા, ફેશન અને મનોરંજન જગતમાં એ એક માનને સર્જનાત્મક શક્તિ તરીકે ઉભરી આવ્યા. એમની માતા પાસેથી મળેલી કળા દુનિયા સામે આવી. ગ્રુપના ક્રિએટિવ ગાઈડ અને પ્રોટેક્ટર તરીકે એમની ભૂમિકા વધુ મજબૂત બની. માતૃત્વ, કળા, બિઝનેસ બધું ભેગું થયું.
અને ત્રીજી ઘટના, જે કદાચ સૌથી અંગત અને મુશ્કેલ રહી હશે,
એ હતા મેથ્યુ નોલ્સ સાથેના છૂટાછેડા. 2009 થી 2011 વચ્ચે 3 દાયકાથી વધુના લગ્નજીવનનો અંત. સાથે મળીને આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. એ બહુ અઘરું હતું અને જાહેરમાં પણ એની બહુ ચર્ચા થઈ.
એ આને નિષ્ફળતા તરીકે નથી જોતા, ખરું ને?
ના, પુસ્તકમાં એ કહે છે કે એ પીડાદાયક હતું, પણ પોતાના અસ્તિત્વને બચાવવા અને ફરીથી ઊભા થવા માટે જરૂરી હતું. આત્મસંરક્ષણનું પગલું હતું.
આ પરિવર્તનકારી કેમ ગણાય?
કારણ કે એનાથી ટીનાને પોતાની ઓળખ વિશે ફરીથી વિચારવું પડ્યું. દાયકાઓ સુધી એમની ઓળખ પત્ની, માતા, બિઝનેસ પાર્ટનર તરીકે હતી. છૂટાછેડા પછી એમને આ ભૂમિકાઓથી અલગ એક વ્યક્તિ તરીકે પોતાની જાતને જોવી પડી.
અને એ આત્મખોજનું પરિણામ શું આવ્યું?
બરાબર, એ એક હીલિંગ અને સ્વશોધની ગહન યાત્રા બની. એમણે પોતાની દબાયેલી રૂચિઓ, જેમ કે કલા સંગ્રહ, એના પર વધુ ધ્યાન આપ્યું. અને આખરે એમને એક નવો પ્રેમ સંબંધ મળ્યો, જે સમાનતા અને આદર પર આધારિત હતો.
આ અનુભવે એમને શું શીખવ્યું?
એમને શીખવ્યું કે એમની કિંમત કોઈ સંબંધ કે સિદ્ધિ સાથે જોડાયેલી નથી. ખરા અર્થમાં આ ઘટના પછી એમની માતૃપ્રધાન તરીકેની છબી વધુ મજબૂત બની, કારણ કે હવે એમની શક્તિ બહારના સંજોગો પર નહીં, પણ પોતાની અંદરથી આવતી હતી.
માનવીય પાઠ અને પ્રતિબિંબ
ટીના નોલ્સ લોસનના જીવનમાંથી ખરેખર ઘણું શીખવા જેવું છે. જો આપણે અમુક મુખ્ય પાઠ તારવવા હોય તો પહેલો કયો ગણાય?
મને લાગે છે કે પહેલો અને બહુ મહત્વનો પાઠ એ છે કે તમારી મર્યાદાઓને જ તમારી તાકાત બનાવો, તમારી જરૂરિયાતને તમારી ઓળખ બનાવો.
જેમ એમણે ઓછા બજેટમાંથી આઇકોનિક સ્ટાઇલ બનાવી.
બરાબર, આ શીખવે છે કે આપણી સૌથી મોટી ક્રિએટિવિટી ઘણીવાર આપણી મર્યાદાઓના જવાબમાં જન્મે છે. અભાવમાંથી જ કંઈક નવું સર્જાય છે.
સાચી વાત. બીજો પાઠ એ પણ છે કે જીવનમાં પુનઃશોધ એટલે કે રીઇન્વેન્શન એ કોઈ એકવાર કરવાની વાત નથી, એ સતત ચાલતી પ્રક્રિયા છે.
હા, ટીનાએ જીવનના અલગ અલગ તબક્કે પોતાની જાતને કેટલી સફળતાથી નવેસરથી ઘડી. હેર ડ્રેસરમાંથી ક્રિએટિવ ડિરેક્ટર, પત્નીમાંથી સ્વતંત્ર કલા સંરક્ષક, માતામાંથી સમુદાય માર્ગદર્શક.
આ બતાવે છે કે ઉંમર ગમે તે હોય, સંજોગો ગમે તે હોય, બદલાવ હંમેશા શક્ય છે.
અને એ પણ જોવા જેવું છે કે એમનો જીવનનો હેતુ, પર્પઝ પણ બદલાતો રહ્યો છે, સ્થિર નથી રહ્યો. શરૂઆતમાં બાળકો પર ધ્યાન હતું, પછી જેમ સફળ થયા, સ્થિર થયા, તેમ હેતુ વધુ મોટો થયો. સમુદાય સેવા, યુવા કલાકારોને પ્રોત્સાહન, WSCO દ્વારા. આ બતાવે છે કે આપણો હેતુ પણ આપણી સાથે વિકસવો જોઈએ.
અને એમનું નેતૃત્વ હંમેશા સેવાની ભાવનાવાળું રહ્યું છે.
બરાબર, હેડલાઇનર્સમાં ગ્રાહકોની સેવા હોય, ડેસ્ટિનીઝ ચાઇલ્ડની જરૂરિયાતો પૂરી કરવી હોય, કે WSCO દ્વારા કલાકારોની સેવા, ધ્યાન હંમેશા બીજાની જરૂરિયાતો પૂરી કરવા પર રહ્યું છે. સાચું નેતૃત્વ બીજાને ઉપર ઉઠાવવામાં છે.
અને છેલ્લે, એમની હિંમત પોતાની નબળાઈઓ અને સંઘર્ષો વિશે જાહેરમાં પ્રમાણિકતાથી વાત કરવી.
હા, છૂટાછેડા જેવી અંગત વાત વિશે ખુલીને બોલવું એ બતાવે છે કે નબળાઈ સ્વીકારવામાં પણ શક્તિ છે, અને આપણી પોતાની પુનર્નિર્માણની કહાણી બીજા માટે પ્રેરણા બની શકે છે.
આજના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયા પર બધું પરફેક્ટ જ દેખાય છે, ત્યારે ટીનાની વાર્તા આપણને શું શીખવે છે?
સૌથી પહેલું તો એ કે દરેક ચમકતી સફળતા પાછળ કેટલો પરસેવો, કેટલા બલિદાન, કેટલો સંઘર્ષ હોય છે એ સમજવું. એમની વાર્તા એ પરફેક્શનના મોહરા પાછળની હકીકત બતાવે છે.
બીજું, એ વધતી ઉંમરને બોજ તરીકે નહીં, પણ ડાપણ અને નવી તકોના સમય તરીકે જોવાનું શીખવે છે.
અને ખાસ કરીને મહિલાઓ માટે, અને એમાંય રંગીન મહિલા ઉદ્યોગ સાહસિકો માટે, એમની સફર એક ગાઈડબુક જેવી છે. કેવી રીતે સિસ્ટમના અવરોધો વચ્ચે રસ્તો કાઢવો, ના ને હામાં કેવી રીતે બદલવી,
અને વારસો બનાવવાની વાત, પ્રેમ, શ્રદ્ધા
સમુદાય.
હા, જીવનની જુદી જુદી ભૂમિકાઓ વચ્ચે સંતુલન, સંબંધોમાં પોતાની સીમાઓ જાળવવી, નિષ્ફળતાને અંત નહીં પણ શીખવાની તક ગણવી, આ બધા પાઠ એમની વાર્તામાં છે.
અને એક વાત મને ખૂબ ગમી, રોજિંદા કામમાં શ્રેષ્ઠતા. એમની સફળતા રાતોરાત નથી આવી, વર્ષો સુધી સતત નાનામાં નાના કામમાં પણ ગુણવત્તા જાળવી રાખી છે.
ત્રણ અંતિમ તારણો.
તો આટલી સરસ ચર્ચા પછી જો આપણે ટીના નોલ્સ લોસનના જીવન અને પુસ્તક મેટ્રિયાર્કમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય યાદગાર મુદ્દા, તો પહેલું, એક ભાવનાત્મક સૂઝ, ઇમોશનલ ઇનસાઇટ, કઈ ગણાય?
ભાવનાત્મક રીતે જે વાત દિલને સ્પર્શી જાય છે એ છે પેલો સંતોષ. સાચા પ્રેમ, સમર્પણ અને બલિદાનનું ફળ જ્યારે મળે ત્યારે જે ઊંડો સંતોષ થાય એ. ટીના વર્ણવે છે કે જ્યારે ડેસ્ટિનીઝ ચાઇલ્ડે પહેલો ગ્રેમી જીત્યો,
હા,
કાર્ડ્સ હતા, દીકરીઓની આંખોમાં આશા હતી, એમની માતાના હાથ હતા જે સીવણ શીખવતા હતા, અંધારામાં કરેલી પ્રાર્થનાઓ હતી. આ એવો સંતોષ છે જે પૈસાથી ન મળે, એને મહેનત, શ્રદ્ધા અને પ્રેમથી જ સીવવો પડે.
વાહ, ખૂબ સરસ કહ્યું. અને બીજું, બૌદ્ધિક રીતે વિચારવા જેવી કઈ સૂઝ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ મળે છે?
બૌદ્ધિક રીતે એમની આ ફિલોસોફી બહુ જ પાવરફુલ છે. જ્યારે દુનિયા તમને મુખ્ય ટેબલ પર જગ્યા ન આપે ત્યારે દલીલ ન કરો, ભીખ ન માગો, જાઓ અને તમારું પોતાનું, એનાથી પણ મોટું ટેબલ બનાવો અને એને એટલું આકર્ષક બનાવો કે બધાને ત્યાં આવવું હોય. આ ખાલી બાકાતનો જવાબ નથી, આ તો સત્તાના કેન્દ્રોને જ અપ્રસ્તુત બનાવી દેવાની વાત છે.
સાચી વાત. સિસ્ટમ સાથે લડવાને બદલે પોતાની સફળતાથી એને બાયપાસ કરી દો.
બરાબર. આ બિઝનેસ અને જીવન બંને માટે જોરદાર વ્યૂહરચના છે.
અને છેલ્લે એક સાર્વત્રિક સૂચ, યુનિવર્સલ ઇનસાઇટ, એવો પાઠ જે આપણા બધાને લાગુ પડે,
તે આ છે, સાચી સ્ટાઇલ, સાચી સફળતા, સાચી સુંદરતા એ પૈસા કે સાધનો પર આધારિત નથી હોતી.
પણ શેના પર હોય છે?
એ સર્જનાત્મકતા, સાધન સંપન્નતા, રિસોર્સફુલનેસ અને જુસ્સામાંથી જન્મે છે. ટીનાની માતાએ શીખવાડ્યું હતું કે ઓછામાં ઓછું હોય એમાંથી પણ ગૌરવ અને સુંદરતા બનાવી શકાય. જીવન આપણને શું આપે છે એના કરતાં વધુ મહત્વનું એ છે કે આપણી પાસે જે છે એમાંથી આપણે શું બનાવીએ છીએ.
અભાવમાંથી ભાવ સર્જવાની કળા.
બરાબર. ઓછામાંથી વધુ મેળવવાની ક્ષમતા, એ જ કદાચ જીવનનો સૌથી મોટો પાઠ છે. પછી એ કપડાં ડિઝાઇન કરવા હોય, બિઝનેસ ઊભો કરવો હોય કે સંબંધો નિભાવવા હોય.
અને આ જ વિચાર પર હું એક પ્રશ્ન શ્રોતાઓ માટે છોડવા માંગીશ. આપણા પોતાના જીવનમાં એવી કઈ ઓછી કે મર્યાદિત લાગતી વસ્તુ, પરિસ્થિતિ કે ક્ષમતા છે જેમાંથી આપણે સૌથી વધુ મૂલ્ય અને સુંદરતાનું સર્જન કરી શકીએ?
સમાપન વર્ણન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.